અયુબનું પુસ્તક અને તેનો 21મો અધ્યાય. ત્યારે અયુબે ઉત્તર આપ્યો કે ધ્યાન દઈને મારી વાત સાંભળો અને તે જ તમારો દિલાસો થાય. મને બોલવા દો તો હું બોલીશ, હું બોલી રહું તે પછી મશ્કરી કર્યા કરજો. મારી ફરિયાદ શું મનુષ્ય સંબંધી છે? હું કેમ અધીરો નહીં થાઉં? મને જોઈને અચંબો પામો અને તમારો હાથ તમારા પર મોં પર મૂકો. મને યાદ આવે છે ત્યારે હું ગભરાઉં છું અને મારા શરીરમાં કંપારી છૂટે છે. દુષ્ટો શા માટે જીવે છે અને વૃદ્ધ થાય છે, વળી મહાપરાક્રમી થાય છે? તેમના વંશજો તેમની સાથે તેમની નજર આગળ અને તેમના ફરજન તેમની આંખો આગળ આબાદ થાય છે. તેમના ઘર ભય વગર સહી સલામત છે અને દેવની સોટી તે ઉપર પડતી નથી. તેમનો સાંઠ ઠેકે છે અને નિષ્ફળ જતો નથી. તેમની ગાયો ફરે છે અને તરવી જતી નથી. તેઓ પોતાના બાળકોને જથ્થાબંધ બહાર મોકલે છે અને તેમના છોકરા નાચી રહે છે. તેઓ ડફ તથા વીણા સાથે ગાય છે અને વાંસળીના નાદથી હરખ પામે છે. તેઓ પોતાના દિવસો આબાદીમાં ગુજારે છે અને એક પળમાં તેઓ શેઓલમાં ઉતરી જાય છે. તો પણ દેવને કહેતા હતા કે અમારી પાસેથી દૂર જા, કેમ કે અમે તારા માર્ગોનું જ્ઞાન મેળવવા ઈચ્છતા નથી. સર્વશક્તિમાન કોણ છે કે અમે તેની સેવા કરીએ, અમે તેની પ્રાર્થના કરીએ તો તેથી અમને શું લાભ થાય? શું તેઓની આબાદી તેઓના પોતાના હાથમાં નથી? દુષ્ટોના વિચાર મારાથી દૂર છે. કેટલી વાર દુષ્ટોનો દીવો હોલવી રાખવામાં આવે છે અને વિપત્તિ તેઓના ઉપર કેટલી વાર આવી પડે છે? દેવ પોતાના કોપથી તેમના ઉપર કેટલી વાર દુઃખ મોકલે છે? તેઓ કેટલી વાર પવનથી ઘસરાતા ખૂંપરા જેવા અને તોફાનથી ઉડતા ફોતરા જેવા હોય છે? તમે કહો છો કે દેવ તેના છોકરાને સારું તેનો અન્યાય સંઘરી રાખે છે. તેણે તેનો બદલો તેને જ આપવો જોઈએ કે તેને જ ખબર પડે? તેની પોતાની જ આંખો તેનો નાશ જુએ અને સર્વશક્તિમાનના કોપનો પ્યાલો તે જ પીએ એમ થવું જોઈએ. કેમ કે તેના મરી ગયા પછી, એટલે તેના આયુષ્યની દોરી અધવચ્છથી કપાઈ ગયા પછી તેને પોતાના ઘરમાં શું આનંદ રહેશે? શું કોઈ દેવને જ્ઞાન શીખવશે? તે તો મહાન પુરુષોનો ન્યાય કરે છે. કોઈ તો પૂરજોશમાં તથા પૂરા સુખચનમાં હોય છે ત્યારે મરે છે. તેની દોહણીઓ દૂધથી ભરપૂર હોય છે અને તેના શરીરમાં પુષ્કળ ચરબી હોય છે ત્યારે મરે છે. પણ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મરણ પામે છે અને કદી સુખનો અનુભવ કરતો નથી. તેઓ સરખી રીતે ધૂળમાં સૂવે છે અને કીડાઓ તેમને ઢાંકી દે છે. તમારા વિચારો તથા યુક્તિઓ જે તમે ખોટી રીતે મારી વિરુદ્ધ કલ્પો છો તે હું જાણું છું. કેમ કે તમે કહો છો કે સરદારનું ઘર ક્યાં છે? જે તંબુઓમાં દુષ્ટો રહેતા હતા તે ક્યાં છે? શું તમે વટવે માર્ગુઓને નથી પૂછ્યું અને તમે તેઓના અનુભવની વાતો જાણતા નથી કે ભૂંડો માણસ વિપત્તિના દિવસોથી બચી જાય છે અને તેઓને કોપને દિવસે બચાવવામાં આવે છે? તેનો માર્ગ તેને મોઢા મોઢ કોણ કઈ બતાવશે અને તેણે જે કર્યું છે તેનો બદલો તેને કોણ આપશે? તો પણ તેને કબર આગળ ઊંચકી જવામાં આવશે અને તેની કબર પર ચોકી મૂકવામાં આવશે. ખીણના ઢેફા તેને મીઠા લાગશે અને જેમ તેની અગાઉ અગણિત માણસો લઈ જવામાં આવ્યા હતા તેમ સઘળા માણસો તેની પાછળ તણાતા જતા. તો શા માટે તમે મને ફોગટ દિલાસો આપો છો? કેમ કે તમારા ઉત્તરો જોતા તો તેમાં જૂઠાણું જ રહેલું છે. 22મો અધ્યાય. ત્યારે અલીફાઝ તેમાંને ઉત્તર આપ્યો કે શું માણસ દેવને લાભકારક હોઈ શકે? નિશ્ચિત આવ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ ખરું છે. તું ન્યાયી હોય તો તેમાં સર્વશક્તિમાનને શું આનંદ થાય અને તું તારા માર્ગો પાધરા કરે તેમાં તેને શું લાભ થાય? શું તે તારાથી બીવે છે કે તે તને ઠપકો આપે છે અને તે તને ન્યાયાસન આગળ ઉભો કરે છે? શું તારી દુષ્ટતા ગણી નથી અને તારા અન્યાયોનો તો કંઈ પાર નથી? કેમ કે તેણે પોતાના ભયની ઘરેણે મૂકેલી થાપણ મફત લઈ લીધી છે અને તારા દેણદારોના વસ્ત્રો કાઢી લઈને તેઓને નગ્ન કરી દીધા છે. તે થાકેલાને પીવાનું પાણી આપ્યું નથી અને ભૂખ્યાઓને તે રોટલી મળવા દીધી નથી. પણ જબરજસ્ત માણસ તો ભૂમિનો માલિક હતો અને ખાનદાન માણસ તેમાં વસતો હતો. તે વિધવાઓને ખાલી હાથે કાઢી મૂકી છે અને અનાથોના હાથ ભાંગી નાખ્યા છે. તે માટે તારી આસપાસ ઝાડ પથરાયેલી છે અને અચાનક ભય અથવા જેને તું જોઈ શકતો નથી એવો અંધકાર તને ગભરાવે છે. વળી તારા પર પુષ્કળ પાણી ફરી વળ્યું છે. શું દેવ આકાશના ઉચ્ચ સ્થાનમાં નથી? તારાઓની ઊંચાઈ જો, તેઓ કેટલા ઊંચા છે. તું કહે છે કે દેવ શું જાણે છે? શું તે અગાધ અંધકારની આરપાર જોઈને ન્યાય કરી શકે? ગાઢા વાદળ તેને એવી રીતે ઢાંકી દે છે કે તે જોઈ શકતો નથી, અને આકાશના ઘુમ્મટ પર તે ચાલે છે. જે પુરાતન માર્ગે દુષ્ટ માણસો ચાલ્યા છે તેને શું તું વળગી રહેશે? તેઓનો સમય પૂરો થયા પહેલા તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમનો પાયો રેલમાં તણાઈ ગયો હતો. તેઓ દેવને કહેતા હતા કે અમારાથી દૂર થા, અને કે સર્વશક્તિમાન અમને શું કરી શકે. તેમ છતાં તેણે તેઓના ઘરો સારાવાનાથી ભર્યા. પણ દુષ્ટના વિચાર મારાથી દૂર છે. ન્યાયીઓ તે જોઈને હરખાય છે, અને નિર્દોષો તુચ્છકારક સહિત તેમની હાંસી કરે છે. તેઓ કહે છે, અમારી સામે ઉઠનાર નિશ્ચય કપાઈ ગયા છે, અને તેઓમાંથી બચાવને અગ્નિએ ભસ્મ કર્યા છે. હવે તેની ઓળખાણ કર અને શાંતિમાં રહે, તેથી તારું ભલું થશે. કૃપા કરીને તેના મુખનો બોધ સ્વીકાર અને તેના વચનો તારા હૃદયમાં ભરી રાખ. જો તું સર્વશક્તિમાન પાસે પાછો આવશે તો તું સ્થિર થશે, ને જો તું તારા તંબુઓમાંથી અન્યાય દૂર કરશે તો તું સ્થિર થશે. તું તારો ખજાનો ધૂળમાં ફેંકી દે અને ઓફિરનું સોનું નાણામાં પાણીમાં ફેંકી દે, ત્યારે સર્વશક્તિમાન તારો ખજાનો થશે અને તેનું તને મૂલ્યવાન રૂપું મળશે. તું સર્વશક્તિમાનમાં આનંદ માનશે, અને દેવ તરફ તું તારું મુખ ઊંચું કરશે. તું તેની પ્રાર્થના કરશે ને તે તારું સાંભળશે, અને તું તારી માનતાઓ અદા કરશે. વળી તું કઈ બાબત વિશે ઠરાવ કરશે તો તે ભળીભૂત થશે, અને તારા માર્ગો ઉપર પ્રકાશ પડશે. જ્યારે તેઓ તને પાડી નાખે ત્યારે તું કહેશે કે ઉછાળવામાં આવશે, અને નમ્ર માણસને તે બચાવશે. જે નિર્દોષ નથી તેને પણ તે ઉગારશે. તારા હાથોથી શુદ્ધતાને લીધે તે ઉગરશે. 23મો અધ્યાય. ત્યારે અયુબે ઉત્તર આપ્યો કે આજ પણ મારી ફરિયાદ કષ્ટમય છે. મારા કણવા કરતા મારો ઘા ભારે છે. મને તે ક્યાં જડે તે હું જાણતો હોત તો કેવું સારું, કેમ કે ત્યારે તો હું ઠેઠ તેને આસને જઈ પહોંચત. હું મારો દાવો તેની આગળ અનુક્રમે રજૂ કરત અને દલીલોથી મારું મોં ભરત. તેના ઉત્તરમાં જે શબ્દો તે મને કહેત તે હું જાણી લેત, અને તે મને જે કહેત તે હું સમજત. શું તે પોતાની સત્તાના મહત્વમાં મારી સાથે વિવાદ કરત? નહીં, પણ તે મારું કહેવું તેના લક્ષમાં લેત. ત્યાં પ્રામાણિક માણસ તેની સાથે વાદ વિવાદ કરી શકે છે. તેથી હું હંમેશને માટે મારા ન્યાયાધીશથી છૂટી જાત. હું આગળ જાણું છું પણ તે ત્યાં નથી. હું પાછળ જાઉં છું પણ હું તેને જોઈ શકતો નથી. ડાબે હાથે તે કામ કરે છે ત્યારે હું તેને નિહાળી શકતો નથી. જમણે હાથે તે એવો ગુપ્ત રહે છે કે હું તેને જોઈ શકતો નથી. પરંતુ મારી ચાલચલગત તે જાણે છે. મને તે પરખશે ત્યારે હું સોના જેવો નીકળીશ. મારા પગ તેના પગલાને વળગી રહ્યો છે. મેં તેનો માર્ગ પકડી રાખ્યો છે અને આડોઅવળો ગયો નથી. તેના હોઠોની આજ્ઞાથી હું પાછો હટ્યો નથી. મારા આવશ્યક ખોરાક કરતા તેના મુખના શબ્દો મેં વિશેષ આવશ્યક ગણીને તેને સંગ્રહી રાખ્યા છે. પણ તે એક એવો છે કે તેને કોણ ફેરવી શકે? તેનો આત્મા જે ઈચ્છે છે તે જ તે કરે છે, કેમ કે મારે વસ્તુ જે નિર્માણ કરેલું છે તે જ તે અમલમાં લાવે છે, અને એવા એવા ઘણા કામ તેના હાથમાં રહેલા છે. માટે તેની આગળ હું ગભરાઈ જાઉં છું. જ્યારે હું તેના વિચાર વિશે વિચાર કરું છું ત્યારે મને તેનો ડર લાગે છે, કેમ કે દેવી મારું હૃદય નિર્ગત કર્યું છે અને સર્વશક્તિમાને મને ગભરાવ્યો છે, કેમ કે અંધકાર મારા પર આવ્યાને લીધે ઘોર અંધકારે મારું મોં ઢાંકી દીધું.
અયુબનું પુસ્તક તેનો 24મો અધ્યાય. સર્વશક્તિમાને સમયો કેમ ઠરાવ્યા નથી, અને જેઓ તેને ઓળખે છે તેઓ તેના દિવસો કેમ જોતા નથી? ખેતરના બાણને ખસેડનારા લોકો તો છે, તેઓ જોર જોરથી ટોળાને હરી લઈ જઈને તેમને ચડાવે છે. તેઓ અનાથનું ગધેડું હાંકી જાય છે. તેઓ વિધવાના બાળકને ગીર મૂકવા સારું લઈ લે છે. તેઓ દરિદ્રોને માર્ગમાંથી કાઢી મૂકે છે. પૃથ્વીના ગરીબો એકત્ર થઈને છુપાઈ જાય છે. તેઓ અરણ્યના જંગલી ગધેડાની પેઠે પોતાને કામે જાય છે અને ખંતથી ખોરાક શોધે છે. અરણ્ય તેમને તેમના છોકરાને કાજે ખોરાક આપે છે. તેઓ ખેતરમાં પોતાનો ખોરાક શોધે છે અને દુષ્ટ રાક્ષસોનો સૌ વિનાશ. જોવાથી રાત વસ્ત્ર વિના આગળ સુઈ રહ્યા છે અને ટાળમાં ઓડવાને તેમની પાસે કઈ નથી. પર્વતો પર પડતા ઝાપટાથી તેઓ પલળે છે અને અર્થ ન હોવાથી તેઓ ખડકને બહાર પડે છે. અનાથ બાળકોને ધાવતા ખેંચી લેનારા તથા ગરીબોના અંગ પરના વસ્ત્રો ગીરવમાં લેનારા પણ છે, જેથી તેઓ નાગા ફરે છે અને ભૂખે પેટે ખેતરમાં પૂરા ભણે છે. તેઓ આમ માણસોના ઘરોમાં તિલ પી લે છે. તેઓ દ્રાક્ષાકુંડોમાં દ્રાક્ષા કુંડે છે અને તરસ્યા રહે છે. ઘણી વસ્તીવાળા નગરમાંથી માણસો હાઈપીટ કરે છે અને ઘરેલાના આત્મા બૂમ પાડે છે, તો પણ દેવ તે અન્યાયને લેખવતો નથી. તેઓ અજવાળા વિરુદ્ધ પિત્તૂર કરનારા છે. તેઓ તેના માર્ગો જાણતા નથી અને તેના પંથમાં ટકી રહેતા નથી. ખૂની અજવાળું થતા જાગીને ગરીબ તથા દરિદ્રીને મારી નાખે છે અને રાત્રે તે ચોર જેવો છે. વ્યભિચારીની આંખ પણ જળજડિયાની વાત જુએ છે અને એવું કહે છે કે કોઈ મને દેખશે નહીં, અને તે પોતાના મોં પર બુકાની બાંધે છે. અંધારામાં તેઓ ઘરોમાં ખાતર પાડે છે અને દિવસે બારણા બંધ કરીને ઘરમાં ભરાઈ રહ્યા છે. તેઓ અજવાળું જોવા માંગતા નથી, કેમ કે સવાર તો તેઓને મૃત્યુ છાય જેવી લાગે છે, કેમ કે તેઓ મૃત્યુ છાયાનો ત્રાસ જાણે છે. તમે કહો છો કે તે રેલના પ્રવાહથી તણાઈ જાય છે. પૃથ્વી ઉપર તેઓનું વતન સ્થાપિત થયેલું છે. એ દ્રાક્ષવાડીઓમાં ફરી જવા પામતો નથી. સુકવણો તથા ઉષ્ણતા બરફના પાણીને શોષી લે છે. એવી રીતે શ્રેઓ પાપીઓને શોષી લે છે. જનતા તેને ભૂલી જશે. કીડો મજાથી તેનું ભક્ષણ કરી જશે. પાછળથી તેને કોઈ સંભાળશે નહીં અને અનિતિને સરેલા ઝાડની પાસે ભાગી નાખવામાં આવશે. ફરજંડ વગરની વાંજળીને તે સતાવે છે અને વિધવાનું ભલું કરતો નથી. તે પોતાના પરાક્રમ વડે સમર્થોને પણ નમાવે છે. તેઓને જિંદગીનો ભરોસો હોતો નથી ત્યારે પણ તેઓ પાછા ઉઠે છે. દેવ તેમને નિર્ભય સ્થિતિ આપે છે અને તે પર તેઓ આધાર રાખે છે અને તેની દ્રષ્ટિ તેઓના માર્ગો પર છે. તેઓ ઉચ્ચ પદવીએ ચડે છે પણ થોડી મુદતમાં તેઓ નષ્ટ થઈ જાય છે. હા, તેઓને અધમ સ્થિતિમાં લાવવામાં આવે છે. બીજા બધાની માફક તેઓ મરે છે અને ધાન્યના કલસાની પેટે તેઓ કપાઈ જાય છે. જો એમ ન હોય તો મને જૂઠો પાડનાર તથા મારી વાતને નકામી ઠરાવનાર કોણ છે? 25મો અધ્યાય. ત્યારે બિલદાસુએ ઉત્તર આપ્યો કે સત્તા તથા ભય તેની પાસે છે. તે પોતાના ઉચ્ચ સ્થાનોમાં શાંતિ કરે છે. શું તેના સૈન્યોની કઈ ગણતરી છે અને કોના ઉપર તેનું અજવાળું નથી ઉગતું? તો ઈશ્વરી મહેજુરમાં મનુષ્ય કેમ કરીને ન્યાયી ઠરે કે સ્ત્રીજનું સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે? જો ચંદ્ર પણ નિશ્ચિત છે અને તેની દ્રષ્ટિમાં તારાઓ પણ નિર્મળ નથી, તો મનુષ્ય જે કીડા જેવો છે તે અને મનુષ્ય પુત્ર જે કીડો જ છે તે કેવી રીતે પવિત્ર હોઈ શકે? ઈશ્વર પિતા તેના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.